ಕ್ಷೀರತ್ನಂ ಶಬ್ದಜೇತರವಾತ್ಮಜಂ ರಾಜಚಂದ್ರಮಹಂ ವಂದೇ ತತ್ವಲೋಚನದಾಯಕಂ ಪ್ರಭು ತತ್ವಲೋಚನದಾಯಕಂ.
ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ಜ್ಞಾನ ಮಂದಿರ, ರಾಜಕೋಟ್. ರವಿವಾರ, ತಾರೀಖ್ 30 ಡಿಸೆಂಬರ್ 2007. ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃತ ಕ್ರಮವಾರ ಪತ್ರ ಸ್ವಾಧ್ಯಾಯ, ಪತ್ರಾಂಕ 493 ಆಪಣ ಸ್ವಾಧ್ಯಾಯ ચાલુ છે. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. ગયા સ્વાધ્યાયમાં આપણે વિચારણા કરી, પ્રભુશ્રીએ કૃપાળુદેવને પત્ર લખ્યો કે હવે આ દેહ બચે એમ નથી, અને જો સંકિત વિના જઈશ તો આ માનવ જન્મ વૃથા જશે. પ્રભુશ્રીની આવી આર્તનાદ અંતરભરી લાગણીથી એની પ્રાર્થના સાંભળીને કૃપાળુદેવે સંકિત માટે એનું સ્થાન શું, જીવને સહજપણે સંકિત પ્રાપ્ત થાય એવી વિચારણા કઈ. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, એવી સુવિચારણા કઈ કે જેમાંથી નિજ જ્ઞાન એટલે સંકિત પ્રગટે. ઘણો મહત્વનો મુદ્દો, જેને કહીએ યક્ષ પ્રશ્ન, કે એવો વિચાર કેવી રીતે કરવો, શેનો કરવો, કે જેના પરિણામમાં, જેની ફલશ્રુતિમાં જીવને આત્મજ્ઞાન થાય, નિજ જ્ઞાન પ્રગટે, જેને સંકિત કહ્યું છે. અને જે સંકિત પ્રાપ્ત થવાથી અધ્યાત્મની સાચી યાત્રા શરૂ થાય. આવું સંકિતને પ્રગટાવનાર સ્થાનક શું, વિચારણા શું, એનું સૂત્ર શું, અને કેવી રીતે કરવી, અદ્ભુત જેને કહીએ માર્ગના મર્મ જેવી વાત પરમ કૃપાળુ દેવે અહીંયા લઘુરાજ સ્વામીને લખી છે. આ 6 પદની વાત કૃપાળુદેવના મનનમાં, ચિંતનમાં એટલી બધી ઘોળાતી હતી, વિતરાગના માર્ગનો મર્મ પ્રકાશવા માટે એમના જીવનની અંદર આ વાત એટલી બધી વણાયેલી હતી કે 9 જગ્યાએ 9 પત્રોમાં આનો ઉલ્લેખ આવે છે. દેવજી ખીમજીને પત્ર 130 લખ્યો, એમાં પણ લખ્યું છે કે કેટલાક સમય થયા મહાન આ પ્રવચન, 6 પ્રવચનની વાત તમને કહેવાની ઈચ્છા હતી. એ તો શાસ્ત્રના જ્ઞાતા હતા દેવજી ખીમજી, અને એ તો અનેકને પાછું મુનિઓને પણ શાસ્ત્ર ભણાવતા, એને પણ લક્ષ્ય કરાવવો હતો, કારણ કે મૂળ માર્ગ ઉપદેશકના લક્ષમાં પણ નથી. એવી કાળની વિડંબના છે, આમાં મુમુક્ષુઓને માર્ગની પ્રાપ્તિ થાય ક્યાંથી, સાધકો સાધના શેની કરે. એને લખે છે 161માં પોતાનું આત્મચિંતનના જે પત્રો છે, આમ તો હાથનો છે બધી, પણ અહીંયા પત્રાંકમાં મૂકી દીધી છે, એમાં પણ લખે છે કે આ 6 પદની આસ્થા છે. એ આસ્થામાં પણ એમણે આ વાત મૂકી છે કે ના ના, આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, આ બધા જ પદની આસ્થા, એમાં કોઈ શંકા આવતી નથી. બાકીની ઘણી બાબતની શંકા થાય છે, એની અંદર એ મનોમંથન ચાલે છે, 161ના પત્રમાં મનોબંધન છે, પણ આત્મ સ્વરૂપની બાબતમાં સ્પષ્ટતા છે. 330ના પત્રની અંદર પણ કોઈ સૂત્ર વાંચે છે અધ્યાત્મ સાર વગેરે, તો એમાં લખ્યું છે કે બધા જ ગ્રંથો વાંચવા, પણ જ્યાં આત્માનું નિરૂપણ હોય એ ગ્રંથો વિશેષ કરીને વાંચવા. આત્માદિ અસ્તિત્વના દેહ નિરૂપક શાસ્ત્રો, આ વધારે વાંચવા. ઓળખવો છે આત્માને, સમજવો છે આત્માને, પ્રાપ્ત કરવો છે આત્માને, સિદ્ધિ કરવી છે આત્માની. એટલે એને કહ્યું કે આત્મત્વ જ્યાંથી પમાય, આત્મા જ્યાંથી પમાય, આત્મા છે, નિત્ય છે, એ પોતાના કરતા ભોગતા છે. આમ આ વાત જેનાથી સમજાય એ વાંચો તમે. એકને એક શાસ્ત્ર વારંવાર વાંચવું કે આ બધું નહીં, પણ લક્ષ કરાવ્યો કે સદગ્રંથ વાંચો, શાસ્ત્ર વાંચો, એમાંથી પકડવાનું શું છે, મેળવવાનું શું છે, સારતત્વ શું છે, લક્ષ ક્યાં હોવું જોઈએ, એ લક્ષ કરાવે છે કે આત્માનું સ્વરૂપ જ્યાં છે એનો અભ્યાસ કરો. આ 493 તો આપણે ચાલે જ છે. 570માં ગાંધીજીના પત્રમાં લખ્યું, ડર્બન આફ્રિકા, ત્યાં પણ આ જ વાત મૂકી કે આત્મા વગેરેની જે સેનાથી આ શ્રદ્ધા થાય તે એને જ્ઞાનીઓ સંકિત અથવા સમ્યક શ્રદ્ધા કહે છે. એવી રીતે 718 આત્મસિદ્ધિમાં તો 6 પદની સ્થાપના કરી છે. 710ની અંદર તત્વની વિચારણામાં જ્યારે આત્મા એ શુદ્ધ સચ્ચિદાનંદમય એ લખ્યું, એમાં આત્માના આ 6 પદથી આત્માની ઓળખાણ આપી, પત્રાંક 710. અને હાથ નોંધની અંદર 2 જગ્યાએ ઉલ્લેખ કર્યો, હાથ નોંધ 1ના 2 બોલમાં, કે આત્માના 6 પદનો ક્યારેય પણ શંકા નહીં થાય, કોઈ કાળે શંકા નહીં થાય. કેટલી પ્રતીતિ વર્તે છે. અને 34ની અંદર એ બોલમાં ફરીથી લખ્યું છે, એનું અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, મુક્તિત્વ, જબરજસ્ત. આ વાત એમની 9 જગ્યાએ આ 6 પદની વાત ચાલે છે, 6 સ્થાનકની વાત ચાલે છે. આ સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ કહ્યા છે. કોનું વચન માનવું? તેહ જેણે અનુભવ, જે વાત પોતાના અનુભવના આધારે કહે છે. કેતો તોને કેતીતી નહીં, નો હિયર સે, તર્કના આધાર ઉપર નહીં, વિવાદના આધાર ઉપર નહીં, વાક ચાતુરીના આધાર ઉપર નહીં, શબ્દની જગલરી રમતજાળ કરી એના આધાર ઉપર નહીં, અનુભવના આધાર ઉપર. અને એવા જ્ઞાની પુરુષો, એમને જે અનુભવ પ્રાપ્ત થયો એના આધાર ઉપર એમણે આ 6 પદની પ્રરૂપણા કરી છે. કૃપાળુદેવ કહે છે એ સર્વોત્કૃષ્ટ સ્થાનક છે, સમ્યક દર્શનના નિવાસના. જેની વિચારણાથી જીવને સમ્યક દર્શન, સાચી શ્રદ્ધા, સાચી દ્રષ્ટિ, સાચો પરમાર્થનો લક્ષ પ્રાપ્ત થાય. ગ્રહે પરમાર્થ તે પામે નિજ પદ લક્ષ, પોતાના પદનો લક્ષ મળે, પરમાર્થનું ગ્રહણ થાય. અને પરમાર્થનું ગ્રહણ થાય લક્ષ નિજ પદ સાથે જ્યારે સેતુ બંધાય ત્યારે જ પરમાર્થની યાત્રા, બધી જ પછી સાધના કોઈ પણ પ્રકારની હોય, અનેકવિધ પ્રકારની છે, અનેકાંત માર્ગ છે, ક્યાંય આગ્રહમાં અટવાવું નહીં, જે પ્રકારની હોય એ લક્ષ તરફ લઈ જશે, લઈ જશે લક્ષ તરફ, ગમે તે યોગ કરીએ. એટલે હરિભદ્ર સૂરીએ જે કહ્યું છે કે આત્મા સાથે જીવ જોડાય, મુક્તિ સાથે જ્યારે લક્ષથી જોડાય, બંધાય, લક્ષથી બંધાયેલા જીવના કોઈ પણ વ્યવહાર, કોઈ પણ વિધિ, કોઈ પણ ક્રિયા, આ બધું યોગ છે. મોક્ષેણ યોજનાદ સહ યોગ, જીવને મોક્ષ સાથે જે જોડે, એકવાર આત્માનો મુક્તિનો લક્ષ બંધાઈ જાય પછી એના બધા જ ક્રિયાકલાપ એ યોગ છે. આવી તો અદ્ભુત યોગની વ્યાખ્યા. અને માર્ગ અનેકાન છે, જગતના જીવો અનેક ભૂમિકાએ છે, માટે કોઈ એક જડત્વ માર્ગમાં નથી. પણ લક્ષ ક્યાં જોડાવું એ બહુ મહત્વનું છે. કઈ વિચારણા થવી જોઈએ કે જેનાથી નિજ જ્ઞાનની પ્રાપ્તિ થાય? બધા જ જે કંઈ અધ્યાત્મના પુરુષાર્થનો લક્ષ હોય તો લક્ષ તો એક જ છે કે આને નિજ જ્ઞાનની પ્રાપ્તિ થાય જીવને. યશોવિજયજી મહારાજે 67 બોલની સંકિતની સજ્જાઈ લખી. સંકિતના 67 બોલ અને સંપ્રદાયની અંદર એ સજ્જાઈને એના આધાર ઉપર જે બોલ ને થોકડા ને બધું ઘણું હાલે છે એની અંદર એને 67માં છેલ્લે આ 6 સ્થાનક લીધા છે. એ ચડતા ક્રમની અંદર એક એક વાતને એણે લીધી છે. 4 શ્રદ્ધા, 3 લિંગ, 10 વિનય, 3 શુદ્ધિ, 5 દૂષણ, 8 પ્રભાવક, 5 ભૂષણ, 5 લક્ષણ, 6 જતન એટલે જૈણા, 6 આગાર, 6 ભાવન અને 6 સ્થાનક, એમ 67 બોલ સંકિતના સંકિત પ્રાપ્ત કરવા માટે ઉત્તરોત્તર ચઢ્યા હતા. મુશ્કેલી એ થઈ ગઈ છે કે આજે સંપ્રદાયની અંદર આ બોલ વિશે કોક જ ઉલ્લેખ કરે અને એ ચાતુર્માસમાં એના વ્યાખ્યાનો શરૂ થાય પછી શરૂ કરે 67 બોલની સજાઈમાં, પણ કોઈ દી આ છેલ્લા બોલ સુધી પહોંચે નહીં ત્યાં સુધીમાં તો એનું ચાતુર્માસ પૂરું થઈ જાય. ને વડામણા, કારણ કે વિષય સાથે કોઈ દી વફાદારી જ નથી. વાત કેવી હોય કાંઈ અને દોડે ક્યાંય, એક વાતમાંથી પછી વાર્તા એ ચડી જાય. આનું આમ હતો, આનું આમ હતો, વાર્તા ને કથા ને એની અંદર પછી પોતે સંકિતના બોલની પ્રરૂપણા કરે છે એ પણ ભૂલાઈ જાય. એટલે ક્યારેય આ વ્યાખ્યાન વાણીની અંદર આ 6 સ્થાનકની વાત ન આવી. પરમ કૃપાળુ દેવે અજબ ચમત્કૃતિ કરી. એણે આ 63 સમજાવીને પછી 67 નથી કીધા, હવે એને છેલ્લા જ સર્વોત્કૃષ્ટ સ્થાનક 6 સ્થાનક લીધા. આ 6 પદના પત્રમાં પણ લીધા અને આત્મસિદ્ધિમાં પણ લીધા અને અન્યત્ર 7 જગ્યાએ જે વાત કરી એમાં આ જ વાત કરી. એણે શરૂઆત જ અહીંથી કરી કે સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે એનો વિચાર કરો. તું 67માં જઈશ તો ક્યારેક કોક 30 અટકશે, કોક 60 અટકશે, કોક 65 અટકે, કોઈ 55 અટકે, કોઈ 45 અટકશે અને પછી કંઈ ગોથા ખાશે, પછી એનો મેળ નહીં પડે. પણ આ 6 સ્થાનક છે એ તો અધ્યાત્મના નિચોડ રૂપ છે, નિષ્કર્ષ રૂપ છે, કારણ કે દર્શન સટે સમાયે છે આ 6 સ્થાનકમાં. આ 6 સ્થાનકનો જો વિસ્તારપૂર્વક વિચાર કરશે તો એ અધ્યાત્મની તમામ પરિભાષાનો વિચાર કરી શકશે. જેટલા દર્શન છે, પછી કપિલનું દર્શન હોય, ગૌતમનું દર્શન હોય, કોઈના દર્શન હશે, અધ્યાત્મના આધાર ઉપર જેણે જેણે એક આખી રચના કરી છે દાર્શનિક જીવના મુક્તિ માટેની, એ 6 દર્શન આ 6 સ્થાનકમાં આવીને સમાઈ જાય. આત્માના નકારથી શરૂ કરે અને આત્માની સિદ્ધિ સુધી પહોંચે એ આ 6 સ્થાનક. સમજાવા પરમાર્થને કહ્યા જ્ઞાની એ તે. 6 સ્થાનક ષટ દર્શન પણ તે એ જ છે. ષટ દર્શન એ આ 6 સ્થાનક ઉપરની એક એક જુદા સ્થાનકને પ્રાધાન્ય કરીને, કોઈએ કોઈને મુખ્ય કરીને જે પ્રરૂપણા કરી છે, જે દર્શનની સ્થાપના કરી છે, એ જ આ 6 સ્થાનક અને 6 દર્શન. કેટલી જબરજસ્ત મોટી વાત છે. અધ્યાત્મના જગતમાં છેલ્લા 1200 વર્ષ થયા, જે કાળબળના કારણે કેટલી કેટલી વાતોનું વિસ્મરણ થયું, છેદન થયું, ઉચ્છેદન થયું, લોપ થયો, એની અંદર મૂળ વાતનું તત્વ અને રહસ્ય જે ખરેખર વિતરાગ દર્શનની અંદર છે, બંધ મોક્ષની વ્યવસ્થા માટેની અદ્ભુત જે આ સુક્તિ છે 6 પદની, એનો લોપ થઈ ગયો. અને એ ઉપદેશકો પણ એમને માહી લાગ્યા. કાળ પસાર થતો ગયો, વિષયો બદલાતા ગયા અને કોઈએ તો પછી સાવ સંસારના વિષયો લઈને જ વ્યાખ્યાન શરૂ કરી દીધા છે. સંસાર શીખવા માટે ઉપાશ્રયમાં આવવાની જરૂર નથી, એ મળશે. જૈન ધર્મના સ્થાનકની અંદર સ્વાધ્યાયની જ્યારે વાત છે ત્યારે એની અંદર કેન્દ્રમાં સ્વ હોય તો જ એ સ્વાધ્યાય છે. આત્મા જો ઓળખાતો નથી, આત્મા સંબંધી વાત નથી, આત્માનો જો સંદર્ભ નથી વાતની અંદર, તો વિતરાગ દર્શન સાથે એનો કોઈ સંબંધ નથી. વાત રૂડી લાગે પણ કથા વાર્તા જેવી સાંભળવી ગમે, ડાયરો સાંભળવો ગમે, મજા આવે. જરા બે ત્રણ કલાક જુદી જુદી ઓઠા આવે ને દ્રષ્ટાંત આવે ને ગીતો આવે ને શાયરી આવે ને ગઝલ આવે ને મજા આવી જાય. જરા આ મનોરંજનનું સ્થાન નથી. ધર્મનો ઉપદેશ મનોરંજન માટે નથી, લોકરંજન માટે નથી, આત્મરંજન માટે છે. પોતાને પણ થાય, શ્રવણ કરનારને પણ થાય, આત્મરંજન થાય, આનંદ આવે. અંતરની અનુભૂતિ, અંતરની પ્રસન્નતા પ્રગટે અંદરથી. કહી શકાય નહીં કદાચ, પણ એમ થાય કે ખૂબ આનંદ આવ્યો, હું મારા સ્વરૂપની નજીક ગયો હોય એવું લાગે છે. આવા 67 બોલની અંદરથી છેલ્લા 6 બોલ શ્રીમદ રાજચંદ્રજીએ સર્વોત્કૃષ્ટ સ્થાનક તરીકે લઈ અને વચનામૃતની અંદર 9 જગ્યાએ એનું પ્રતિપાદન કર્યું. પણ શાસ્ત્રના રૂપમાં વ્યવસ્થિત જેને કહીએ એવું 6 પદનો પત્ર અને આત્મસિદ્ધિ શાસ્ત્ર, આ બેની અંદર, આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર ગદ્ય સ્વરૂપમાં, 6 પદનો પત્ર પદ્ય સ્વરૂપમાં. પણ વધુ, કારણ કે 6 પદના પત્ર પછી ઘણી મુશ્કેલી ઊભી થઈ કે સાહેબ આ સમજાતું નથી, પકડાતું નથી, અઘરું લાગે છે, બેસતું નથી, અને આવડો મોટો પત્ર છે એટલે યાદ પણ રહેતો નથી, કંઠસ્થ પણ. અને જેને કંઠસ્થ થાય એને શબ્દો જ કંઠસ્થ થાય છે, ભાવમાં રહી શકાતું, ભાવમાં રહીએ તો પાછળના શબ્દો ભૂલી જાય, ભૂલી જવાય, એમાં કાંઈ વાંધો ને, ચોપડીએ ને બેસવું, મને કડકડાટ જ આવડવો જોઈએ તો આ કાંઈ નિશાળ છે, ગામઠી શાળા છે નહીં, આ ભાવશાળા છે. ભાવનું સાતત્ય રહે, ભાવની અખંડિતતા રહે, ગોખણપટ્ટી થાય કે ન થાય, શબ્દો તો પર છે, ભૂલાવાને ભૂલાઈ જાય, એમાં કંઈ રંજ નહીં કરવાનો. લ્યો કહેતા હતા ને યાદ ન આવ્યું એને, પણ ન આવ્યું તેમાં શું તૂટી મેરા, એનો ભાવ તો હતો નહીં, ભાવથી યાદ કરતા હતા કે શબ્દ કયો, શબ્દ યાદ ન આવ્યો અને ભાવ છે તો વાંધો શું આવ્યો. 6 પદનો પત્રની વાત આવી કે ચિંતન થતું નથી, પછી શબ્દો યાદ ન આવે તો પછીનો ભાવ શું છે પકડાતો નથી. સૌભાગભાઈએ કીધું પ્રભુ કંઈક એવું આપો એમાં આત્મસિદ્ધિ આવી, અને આત્મસિદ્ધિને તો પ્રભુએ એટલી બધી સરળ કરી, એટલી બધી સરળ કરી કે જેની કોઈ સીમા નથી. કારણ કે એણે શિષ્યની મૂંઝવણ કહીને પછી ઉકેલ કીધો, 6 પદની વાત પછી કરી, પહેલાં એના નકારથી શરૂ કર્યું. અને નકારની અંદર રહેલા જીવો છે, આત્મા ક્યારે વિચાર્યો નથી, એટલે તરત એમ કે શું વાત કરો છો, આત્મા જેવી કોઈ ચીજ છે નહીં, માટે છે નહીં આત્મા. હાલો અહીંયાથી શરૂઆત કરીએ, માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય, રહેવા દો સાહેબ બધું છોડી દો, આત્મા જેવી કોઈ ચીજ નથી, હોય તો દેખાય નહીં. અહીંથી શરૂ કર્યું છે, અદભુત વાત મૂકી છે. એક એક પદની સ્થાપના થાય અને શિષ્યને એ પદની અંદર સ્થાપિત કરે, વળી પાછો પેલો કહે કે એ તો ઠીક છે હશે કદાચ, પણ કઈ નિત્ય બિત્ય એવું નહીં હો, વળી પછી એની સ્થાપના કરે, વળી ઓલો કે એ કદાચ હશે, પણ કે કર્મ એનું કઈ કરતા થાય. અરે કેટલી કેટલી અદભુત વાત છે, જેને કહીએ કે એવી અમે પ્રબુદ્ધ ગમત છે. આ ગમત છે, ગમત સાથે જ્ઞાન છે, પણ આ પ્રબુદ્ધોની ગમત છે કે તું ડાયો જગતમાં કેવડાવસને આટલું જ સમજતો. શંકા એ કરે છે કે સાહેબ આવું હોય, આ ભોગતામાં કોઈક ઈશ્વર વિના કંઈ ભોગતા કેવી રીતે, કર્મ અમને આવું બધું ભોગવા વિધિ, અમે ગમે તે કર્મમાં અમે ગમે તેવા ભાવ કરીએ. અરે સ્થાનક, દ્રવ્ય, સ્વભાવ, ગહન વાત, અને પછી એનો કોઈ ઉપાય છે? વાત તો બધા કરો, એમાં શું વળે? ડોક્ટરે એમ કહે કે મરવાનું જ છે આ રોગથી તારે, હવે આ રોગ મટે એમ નથી, તો પછી તમારી વાતો સાંભળીને શું અર્થ? ઉપાય છે અવિરોધ અને અચૂક, એવી આત્મસિદ્ધિ શાસ્ત્રની તો કોઈ વાત કહી જાય તેમ નથી. પણ એનો પાયો છે છ પદનો પત્ર. છ પદના પત્રની અંદર એ તાત્વિક, એ જે દર્શન છે, એ માન્યતા છે, એ વિચાર છે, સુવિચારણા જે છે એનો પાયો આ સુવિચારણાના સૂત્રો છે આ છ એ છ. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી ભાખું સટપદ આય. સટપદ કહું છું તો ને હવે, આ છ પદ સુવિચારણાના સૂત્રો છે. ખૂબ ધ્યાનપૂર્વક લક્ષ્યપૂર્વક આપણે એ વિચારણાને પણ વિચારણામાં લઈએ, એટલે સમ્યક દર્શનના આ શ્રેષ્ઠ સ્થાન છે. આમાંથી જો સમ્યક દર્શન ન થયું ડોક્ટર કહે ને કે આનાથી બીજી કોઈ હવે દવા નથી, મટવાનું હશે તો આનાથી મટશે અને નહીં તો પછી ભેગું, કઈ વાંધો નહીં. ઉત્કૃષ્ટ સ્થાનક, કારણ કે કૃપાળુ દેવ તો માને છે કે અચૂક ઉપાય જ આપવો, જેવા તેવા ઉપાયમાં આ ગુરુ પડ્યા જ નથી, કારણ કે એની પાસે ટાઈમ નહોતો. ડોક્ટર ક્યારે લંબાવે કે દર્દીની જ્યાં સુધી આર્થિક સ્થિતિ સારી હોય ત્યાં સુધી નવા નવા ઇન્વેસ્ટિગેશન, નવી નવી દવા, નવા નવા પ્રયોગો કર્યા કરે. એનું હાલે ને ગાંધી વૈદ્યનું તૈયારું એ હેલા કરે. પણ જેની પાસે સમય નથી, જેને તો શીઘ્રાતી શીઘ્ર મોક્ષ મારે લેવો છે અને ત્યાં સુધીમાં જગતના જીવોને એનો માર્ગ બતાવવો છે, આવો આ ગુરુ આવ્યો હતો આપણે, કે મારી પાસે સમય નથી, એવા પુરુષે તો છેલ્લો સર્વોત્કૃષ્ટ જે વાત છે, મારી પાસે અર્ક છે, જન્મો જન્મની સાધનાનું જે અર્ક છે એ તમને આપવું છે, આપી દઉં છું, જુઓ વિચારો. એટલે છ પદનો પત્ર એ સહજ મોક્ષ માર્ગ છે. આવશે, આપણે વિચાર કરશું, પત્રમાં જ આવશે. સહજ મોક્ષ માર્ગ એ છ પદનો પત્ર છે. આટલો સરળ, આટલો સચોટ, સુગમ, સરળ, સચોટ, સુગમ અને સહજ, અન્યત્ર ક્યાંય મળતો નથી. આથી કોઈ વસ્તુ સચોટ થઈ શકતી નથી, સરળ થઈ શકતી નથી, આથી કોઈ ઉત્કૃષ્ટ બીજું સ્થાનક નથી વિચારણાનું. જીવે વિચાર કરવો પડે શાંત ભાવથી, વિવેકપૂર્વક. પૂર્વ તૈયારી તો કરવી પડે ને, શાંત ભાવમાં ઉપશમ જોઈએ, વિવેકની અંદર સત અસત, બંધ મોક્ષ, એની કંઈ તો સમજ જોઈએ, તો વાત પકડાય વિના રહે નહીં. એટલે ભૂમિકામાં કીધું હતું કે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. તારે સંસાર જોતો હોય અને મોક્ષની અભિલાષા જ ન હોય, રેવા દે ને ભાઈ, ન કબૂ જ્ઞાનીને બદનામ કરીશ તો અવજ્ઞા થઈ જશે. ભવનો ખેદ નથી તને, અને જગતના જીવો ઉપરની જે કરુણા આ મોક્ષના દાતારની છે એવી કરુણાનો અંશ તારામાં નથી. તને તો તારી પોતાની કરુણા નથી, જગતના જીવો ઉપર તો પછી. ભવે ખેદ પ્રાણી દયા, પ્રાણી દયા કર તો એની અંદર જાત દયા ઉપર તું ક્યારેક આવીશ. તો 108મી ગાથામાં કીધું કે ભવે ખેદ અંતર દયા, જન્મ જન્મથી રખડું છું અનાદિકાળથી, કર્મના સંગે ભવ ભ્રમણ કરું છું, ગતિ આ ગતિના પરિભ્રમણ ચાલે છે, હે જીવ આમાંથી ક્યારે છૂટકો થાય, આ તારી દયા તને થઈ. ત્યારે જિજ્ઞાસા થશે કે છૂટવાનો કોઈ માર્ગ છે, મને તો એમ કે નથી, માટે આ જ કરવું પડશે, આ જ છે, જન્મવું મરવું, જન્મવું મરવું, બસ આ જ આપણો સંસાર છે. ના આ નથી, છૂટવાનો માર્ગ છે, આવી જિજ્ઞાસા ઉત્પન્ન થશે જ્યારે તારી દયા તને થશે, ત્યારે આવી સાચી દયા અંતરની અંદર પ્રગટશે, ચૈતન્ય તત્વ ઉપરની દયા પ્રગટશે. ભગવાને અહીંયા બહુ અદ્ભુત રીતે આ સહજ મોક્ષ માર્ગના સૂત્રો આપ્યા છે, છ સ્થાનક આપ્યા છે, વિચારણાના સૂત્રો છે. ખૂબ આપણે સમજીએ, સમજપૂર્વક વિચારીએ. સમજવાનું પહેલું છે અને પછી પ્રયોગ શરૂ થશે વિચારણાનો, એ અનુપ્રેક્ષા સુધી લઈ જવાનો છે. શ્રવણ કર્યા પછી કે વાંચન કર્યા પછી મનન, ચિંતન, અનુપ્રેક્ષા, એક જ વિષય ઉપર, એ વિષય નિર્વિકલ્પ શ્રદ્ધારૂપે જ્યાં સુધી સ્થાપિત ન થાય ત્યાં સુધી એનો વિચાર, સતત વિચાર. એ વિચારણામાંથી નિજ જ્ઞાન પ્રગટ થયા વિના રહેશે નહીં, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. તો વિચારણા માટે શ્રવણ કરવું છે, જેથી વિચારણાનું બળ મળે, મનન ચિંતન નિધિ ધ્યાસન અનુપ્રેક્ષા ધ્યાન સુધી પહોંચી શકાય આત્માના. એવું આત્માના છ સ્થાનક ક્યાં છે? આ આત્મા ક્યાં ખોવાયો છે? એનું ઠેકાણું ક્યાં છે? એનું સરનામું શું છે? અમારી પાસે સાધન ઇન્દ્રિયોનું છે, એનાથી તો પકડાતો નથી. તારી પાસે સાધન સંજ્ઞીપણાનું છે, જ્ઞાન ગુણ છે, એનું પરિણામ વિચારધારા છે તારી પાસે. તું વિચાર કરી શકે છે, વાચા સહિત વિચાર શક્તિ મારા વિશે વર્તે છે. જ્ઞાની કહે છે એવો મનુષ્ય પ્રાણી કલ્યાણનો સર્વોત્કૃષ્ટ અધિકારી છે. બસ મારે મારા પેલા અધિકારને ઓળખવો, મારી પાસે મૂડી છે એ ઓળખવી, કે વાચા સહિત વિચાર શક્તિ મારી પાસે છે, સંજ્ઞીપણું મારી પાસે છે, જેમાંથી પૂર્ણ સદવિવેકનો ઉદય થઈ શકે છે, જે અન્યત્ર કોઈ દેહમાં નથી એ મારી પાસે છે. હું મારા શરીરનો વિચાર ન કરું કે શરીર કેવું રૂપાળું છે, કેવું મજબૂત છે, એ બધી વાત છોડી દે. એ બધી દેહની પ્રકૃતિઓ છે, એ પ્રકૃતિને એકવાર બાજુ ઉપર નાખી દે. પણ મારી પાસે રહેલું સંજ્ઞીપણું છે, જે આત્માનો ગુણ છે, ચૈતન્યનો, એ વિકસિત છે. આ પંચેન્દ્રિય વિકસિત થયું શરીર, એમ એ આત્માની શક્તિ વિકસિત થઈ છે, અને અત્યારે વિવેકપૂર્ણ એ શક્તિ થઈ શકે એમ છે આ મનુષ્ય દેહમાં. પછી દેહની અનુકૂળતા નહીં હોય તો વિવેક નહીં જાગે. એવી અદ્ભુત વાત, જ્ઞાનીઓએ આ મનુષ્ય દેહને જે અમૂલ્ય કીધો છે એની અંદર આ રહેલી છે. મનુષ્ય દેહમાં રહેલી એની પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, એની સાથે રહેલી એની સંજ્ઞીપણાની, કે જે સંજ્ઞીપણું પ્રજ્ઞાપણું પ્રગટાવે, સંજ્ઞા સંજ્ઞા મટીને પ્રજ્ઞામાં પરિવર્તિત થઈ શકે એમ છે. અને પ્રજ્ઞાવાન જીવ જ આ પ્રકારે પોતાનું સ્વરૂપને ઓળખ પામે છે. આ પ્રજ્ઞાથી આપણે વિચાર કરવો પડશે. પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પણ પ્રમાણ છે. ત્રણ લીટીની અંદર એ પૂરી નથી, ત્રણ લીટી પ્રતિપાદન થાય છે, વસ્તુનું પ્રતિપાદન થાય છે. આત્મા વસ્તુ છે, આત્મા પદાર્થ છે, આત્માને અસ્તિત્વ છે. આ પહેલું પદ સ્થાપિત થાય છે, આત્મા છે. એમ સાહેબ આત્મા છે, અમને તો કઈ ખબર પડતી નથી. ત્યારે કે છે કેમ છે? તો કે જેમ ઘટપટ આદિ પદાર્થ છે તેમ આત્મા પણ છે. હવે જીવનું એટલું જ્ઞાન તો છે જ કે ઘટ છે, પટ છે, ઘટ કહેતા તમામ પ્રકારના રૂપી પદાર્થો, એ દેખાય છે, છે ઘર છે, મકાન છે, ટેબલ છે, ખુરશી છે, જાજમ છે, પંખા છે, છે પટ, જુદી જુદી પ્રકારના વસ્ત્રો છે, આવરણ છે, દેખાય છે, અનુભવાય છે. જેમ ઘટપટાદી પદાર્થ છે એના વિશે કોઈ શંકા ખરી? મેં વસ્ત્ર પહેર્યું છે એ વિશે કોઈ શંકા? પોતા વિશે વિચારવાનો, બીજા નહીં. પોતાને શંકા છે તો ઘટ, આ શરીર રૂપી ઘટ છે, શરીર છે. જ્ઞાનીઓ એને પરમાર્થ ભાષામાં ઘટ કહે છે. શંકા કે હું દેહ નથી, એમ મને દેહ નથી, હું દેહ ભૂલી ગયો છું, આજે શરીર વિને આવી ગયો, ઘટ કોઈ શંકા નથી, હું છું. એ આઘારીઓ જરાક મને નડે છે, પગ દબાય છે, આનું આમ થાય છે, તેમ થાય છે, ઘટની કોઈ શંકા નથી, પટની કોઈ શંકા નથી. કારણ કે એ પદાર્થ છે. જ્ઞાની કે છે, જેમ ઘટ છે જેમ પટ છે, જેમ તું શરીર સાથે બેઠો છું ને શરીર ઉપરના વસ્ત્ર સાથે બેઠો છું, એમ આત્મા પણ છે. એ જ સમયે છે જ્યારે આ ઘટ છે, જ્યારે આ પટ છે, ત્યારે આત્મા પણ છે. જેમ ઘટ પટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. શબ્દ મૂક્યો ત્યાં લક્ષ કરાવ્યું કે ભાઈ. અને બીજી રીતે જો ઉપલક્ષથી વિચાર કરીએ તો જો આત્મા ન હોય તો તું તારું ઘટ પણ, તારું ઘટ ક્યાં ગોતવા જવું પડે? રામનાથપરામાં. અને ત્યાંય જો ઓલા એ રાખા હોય અસ્થિ તો હોય ને, તરીકે ગયા ગંગામાં, જ્યાંથી આવ્યા અહીંયાથી ગયા. ઘટ પટ આ બધી જ વસ્તુ જે છે, આનો તને આવો અનુભવ થાય છે કે છે છે ને છે, કોઈ શંકા નથી, તો એનું કારણ તું છો. એટલે આત્મા છે. આ આત્મા છે એટલે આ ઘટ છે, આત્મા છે એટલે પટ છે. જગતના બધા જ પદાર્થો છે, આ પંખો છે, આ લાઇટ છે, આ છે, આ છે, આ છે, આ છે, આ બધું છે છે. અંદરથી જે રણકો ઉઠે છે અસ્તિત્વનો, એ શેને કારણે ઉઠે છે? કે મૂળ અસ્તિત્વ છે. હમણાં અહીંયા એક સેકન્ડની અંદર જો અહીંથી આ ઉડી ગયો હંસલો, અને આ બધું છે, આમાંથી કાંઈ નથી ગયું, અને પછી પૂછી છે તો બધા કે એને પૂછવામાં ઈ જ નથી. તમે એને ક્યાં પૂછો છો? કેમ છે હવે તમને? સારું છે ને? કોને પૂછો તમે? અત્યાર સુધી પૂછતા હતા એને જ પૂછીએ છીએ. અરે તમે અત્યાર સુધી પૂછતા હતા એને જ પૂછો છો કેમ છો, પણ એ તો જરા અડધો કલાક પહેલા જ વયો ગયો. જાતિ સ્મરણ જ્ઞાન. શું થયું અમિચંદમાં? કોણ ગયો? આ અમિચંદ તો આર્યા, એવા ને એવા છે, રૂડા રૂપાળા, કાંઈ ફેર નથી. તો કે ગયા. શું ગયું, શું રહ્યું? ઓહો, જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. વાતને બેસાડી દે બરોબર, કે જ્યારે જ્યારે હું વિચાર કરીને મને જગતની અંદરની કોઈ પણ ચીજ જણાય છે, ત્યારે ત્યારે એની જાણકારીના આશ્રયે એનો જાણનાર છે જ બેઠો છે. એને કારણે જ તને જણાયું, નહીતર તને જણાય નહીં, તને ખબર ન પડે. અદ્ભુત વાતને પકડવી, આ મનન ચિંતનથી પકડાશે. આ અતિન્દ્રિય જ્ઞાન છે, આ ઇન્દ્રિય જ્ઞાન નથી. કારણ કે પોતાનું હોવાપણું તે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. ઘટપટ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, આ વિચારણાનો વિષય છે. તમે કશો ભલે ન દેખાય, પણ મને એમ લાગે છો, પ્રતીતિ થાય કે હું છું. એ શ્રદ્ધા, પ્રતીતિ, અનુભવ, અનુભૂતિ એનો વિષય છે. વિચારથી અનુભૂતિ થાય છે, પ્રતીતિ થાય છે. વસ્તુ ક્યાંય દેખાતી નથી, પણ વિચારથી પ્રતીતિ થાય છે કે વસ્તુ છે. તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. જ્ઞાની પુરુષો શાસ્ત્રમાં શૈલી આપી છે સમજવાની, કે વસ્તુ પ્રમાણથી સમજાય, અને પ્રમાણને સમજવાની જ્યારે તકલીફ પડે, વસ્તુની સૂક્ષ્મતામાં જવું પડે, ત્યારે વસ્તુ નયથી અથવા નિક્ષેપથી સમજાય. તો નયનો ન્યાય પણ આપ્યો છે. નય એક ન્યાય છે વસ્તુને સમજવાનો. એકાંગી દ્રષ્ટિકોણથી એની સૂક્ષ્મતા બતાવીને વસ્તુનું અસ્તિત્વ સાબિત થાય. નિક્ષેપ છે એનું એ પ્રકારનું સ્વરૂપ, નામનું, નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી, ભાવથી બતાવી શકાય. એમ પણ વસ્તુની સ્થાપના એનો પ્રમાણના બધા અંશ છે. તો નિક્ષેપ અને નય એ ન્યાય શૈલી છે જૈન દર્શનની અંદર. અદ્ભુત છે, અન્ય દર્શનોની અંદર આટલે સુધી તેના તત્વવેતાઓ પહોંચી શક્યા નથી. નય અને નિક્ષેપના આધાર ઉપર, પણ વાત તો પ્રમાણથી જ પકડાય. કોઈ વસ્તુનો નિર્ધાર નયથી ન કરાય. નય એ અંશ છે, અંશને સમજીને એની પૂર્ણતાને પકડી લેવાય, અંશથી પૂર્ણ તરફ જવાય. એમ પ્રમાણ એ જ વસ્તુનું સાચું ઓળખ છે, સર્વાંગે ઓળખ એનું પ્રમાણ છે. તો કે છે એનું પ્રમાણ એના ગુણથી છે. કોઈ પણ વસ્તુનું પ્રમાણ એના ગુણથી છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તો ઘટનું પ્રમાણ, ઘટને જે અર્થમાં લેવો હોય, ઘટ એટલે ઘડો, તો ઘડાનું પ્રમાણ શું? કોઈને કહીએ કે ઘડો છે તો તેમાં પાણી ભરી શકાશે, જેમાં પાણી રહી શકશે, પાણીનો સંગ્રહ કરે છે તે ઘડો છે. પણ ફૂટી ગયો હોય તો આ ઘડો છે એમ કહેવાય? ચાર ઠીકરા પડ્યા હોય તો? કારણ કે ઠીકરા છે એનાથી ઘડો સાબિત નથી થતો, પ્રમાણ નથી. ઠીકરા એ પણ ઘડાના જ ભાગ છે, ભલે રહ્યા, પણ ઘડો શબ્દ કહો છો તો ત્યારે એનો એક ગુણ છે. પ્રમાણ શું એનું? એનું પ્રમાણ એ છે કે એની અંદર પાણીનો સંગ્રહ થઈ શકે છે, વસ્તુ મૂકી શકાય છે. પ્રવાહી પદાર્થને રાખનાર જો કોઈ હોય તો એ ઘડો છે, ધારણ કરે છે. એનો જે ગુણ છે એ ગુણ સાથે એનું પ્રમાણ રહેલું છે. વસ્તુ નહીં ધારણ કરે છે ત્યાં સુધી ઘડો છે. એ ગયું, એનો ગુણ ગયો તો એનું એ ઘડા તરીકેનું પ્રમાણ ગયું, માટી તરીકેનું રહ્યું. વસ્ત્ર, એ વસ્ત્રનો એક ગુણ છે કે વસ્ત્ર એ આવરણ તરીકે કામ આવે, વીંટાડવામાં, રક્ષણ આપવામાં વગેરેમાં. તો એ વસ્ત્રનો ગુણ છે, પણ એના તાણાવાણા છૂટા પડી ગયા. એ જ સૂતર છે જેનાથી વસ્ત્ર તૈયાર થયું છે, છતાં એને વસ્ત્ર કહી શકાય નહીં. હવે આ કપડું નથી, ચીથરું છે, કારણ એના તાણાવાણા જીર્ણ શીર્ણ થયું છે. એ જીર્ણ શીર્ણ થયું છે એટલે એનો જે ગુણ હતો આવરણનો, ઢાંકવાનો, રક્ષવાનો, એ ગુણ ગયો, પ્રમાણ ગયું. તો જેમ અમુક ગુણ હોવાને લીધે દરેક વસ્તુ એના ગુણથી એની વસ્તુની સત્યતા અથવા એનું નામ, એની સાર્થકતા ગુણથી છે. ગુણ એટલે વપરાશ, ઉપયોગ, અનેક પ્રકારના એના પર્યાયી શબ્દોમાં કહી શકાય, પણ ગુણથી થાય. એ ગુણ જાય, આપણી પાસે બોલ પેન હોય ને એનાથી લખાઈ ન હોય, એમાં સાય ન હોય, તો શું કે ઠોઠિયું છે? જવા દે. પણ ઠોઠિયું શબ્દ ક્યાંથી લેવો? તો આ ભંગાર છે, આ બેકાર છે, આ શબ્દો ક્યાંથી આવ્યા? એ રહી વસ્તુઓ છે બધી, પેલા ફર્સ્ટ ક્લાસ હતી, હવે એ ભંગાર થઈ ગઈ, બેકાર થઈ ગઈ, કચરો થઈ ગઈ. એની અંદરનો ગુણ સમાપ્ત થયો એટલે એનું પ્રમાણ ગયું. પ્રમાણ ગયું એટલે જે વસ્તુ જે નામથી ઓળખાતી હતી એ નામ હવે આપણે કહેતા નથી. આપણે કંઈ કહીએ તો બેકાર, જવા દો ને, છોડો ને, કચરો, રદ્દી છે. આજનું છાપું કાલે પસ્તી છે. તો પસ્તી, રદ્દી, કચરો, બેકાર, ભંગાર, કોઈ પણ એનો ગુણ સમાપ્ત થાય, જે ગુણ એ વસ્તુ ઉપર આધારિત હતો, એ વસ્તુનું સ્વરૂપ એ ગુણ ઉપર, એ ગુણ સમાપ્ત થાય એટલે વાત પૂરી થઈ ગઈ. પ્રમાણ છે, અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, એ ગુણ છે ત્યાં સુધી એ વસ્તુ છે, ઘટ છે, પટ છે. તેમ જો ગુણથી પ્રમાણિત થતી વસ્તુ છે અને એમાં આપણને શંકા નથી, આપણે ઠીકરાને ઘડો કહેતા નથી, માટીને ઘડો કહેતા નથી, ચિથરાને વસ્ત્ર કહેતા નથી, આ વસ્તુ જ્યાં જ્યાં એના ગુણ છે ત્યાં સુધી પ્રમાણિત છે, એ વસ્તુ છે અને એમાં આપણને કોઈ શંકા પણ નથી. તેમ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. દ્રશ્ય રૂપી પદાર્થ, દ્રશ્ય પદાર્થ એનું પ્રમાણ કીધું અને પ્રમાણથી વસ્તુનું અસ્તિત્વ પણ બતાવ્યું અને એ છે અને એ આપણને બધાને સહજ શ્રદ્ધામાં બેઠું છે કે ના છે, ઘટ છે, પટ છે, કારણ કે ગુણ છે માટે છે, ગુણ છે એટલે એનું એ ગુણાત્મક સ્વરૂપ છે માટે આપણે એનો ઇનકાર કરતા નથી કે ઘટ છે, હા સાહેબ ઘટ છે, આ પટ છે તો કે હા સાહેબ પટ છે, ઇનકાર નથી. તો સાહેબ આત્મા છે એમ અમે કહીએ છીએ, જ્ઞાનીઓ કહે છે, તો એનો ગુણ છે, આ એનું પ્રમાણ છે, ગુણ છે એટલે આત્મા છે. સાહેબ કયો ગુણ છે આત્મામાં? વળી ઘટના ગુણ અમે જાણીએ છીએ, પટના ગુણ અમે જાણીએ છીએ, તો આત્મામાં કયો ગુણ છે? સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે. અદ્ભુત વાત કરી, આવી વાત આપણા સમજમાં નહોતી, એમ થાય અદ્ભુત એટલા માટે કે અરું આ વાત તો બરોબર છે કે સ્વ પર પ્રકાશક જગતની અંદરની અંદર તમામ પદાર્થોને જે પ્રકાશે છે એ કોણ છે? આત્મા છે. અને પોતાને પણ પ્રકાશે છે, આ પ્રકાશનાર કોણ? આ હું. પોતાને પણ પ્રકાશે અને જગતને પણ પ્રકાશે, પોતાના અસ્તિત્વની પણ જાણકારી એ પણ એનું જ્ઞેય બની જાય અને જગતના પદાર્થોનું અસ્તિત્વ, અનંત પદાર્થોના અસ્તિત્વ પણ એનું જ્ઞેયનો વિષય બને. સ્વ પર પ્રકાશક, ઘોર અંધકારની અંદર દીવાને જ્યાં લઈને જઈએ ત્યાં દીવો શું કરે? વસ્તુ પ્રકાશક છે. જ્યાં દીવો હોય એકવાર લાઇટ કરી એટલે બધી વસ્તુ પ્રકાશિત થઈ ગઈ, કોણ બેઠું છે, કેટલા બેઠા છે, શું સાધન છે, સેના ઉપર બેઠા છે, કઈ કઈ વસ્તુઓ આ હોલની અંદર, આ રૂમની અંદર, આ પેટીની અંદર, આ કબાટની અંદર, લાઇટ કરો. તો દીવાની અંદર એક ગુણ છે પ્રકાશકપણાનો. પાછો દીવો ક્યાંથી ગોતવા જવું પડે? દીવો પોતાને પણ પ્રકાશિત છે કે અહીંયા છે અને એના પ્રભાવમાં આવનાર વસ્તુને પણ પ્રકાશે, પણ દીવાનું પ્રકાશકપણું છે એ કેટલું છે? મર્યાદિત છે. જેટલી એની ક્ષેત્ર છે પ્રભાવનું એટલું જ. એક કોળિયું લઈ ગયા હોય અને એક મોટો લેમ્પ કહી રહ્યો હોલોઝન, આ બેમાં ફેર પડે કે નહીં? એમ એનું એક મર્યાદિત છે. બીજું, દીવો છે એ દ્રવ્ય પ્રકાશક છે. દ્રવ્ય પ્રકાશક એટલે વસ્તુનો રૂપ અને આકાર બતાવે, એ દ્રવ્ય પ્રકાશક છે કે અહીંયા પડ્યું છે. પણ એ પેટી જ છે કે પટારો છે એ કોણ નક્કી કરે? એ દીવો નક્કી કરે. દીવો એમ કે હીરો છે ને આ કાચ છે, દીવો નક્કી નથી કરતો. દીવો વસ્તુનું દ્રવ્ય પ્રકાશક છે કે અહીંયા કોઈ દ્રવ્ય, ભૌતિક દ્રવ્ય છે, એ પથ્થર છે કે હીરો છે એ દીવો નક્કી નથી કરતું. એની પર્યાય એ પદાર્થની એટલે ભાવ જેને કહેવાય જૈન દર્શનમાં પર્યાયિક સ્વરૂપ એ ભાવ, તે સમયે એનો ભાવ. તો ભાવ પ્રકાશક છે એ કોણ છે? ચેતન છે, એનું જ્ઞાન છે. તો દીવો જેમ સ્વ અને પર પ્રકાશક છે, પણ દીવાનું પ્રકાશપણું ક્ષેત્રની મર્યાદામાં છે અને આ આત્માનું પ્રકાશકપણું લોકાલોક વ્યાપ્ત છે. આવરણ હટે કેવળ જ્ઞાનીઓ કેટલું જુએ? ઓરડા સુધી જુએ કે રૂમની બહાર દેખાય? અરે, ઇન્દ્રિયાથી તેનો જ્ઞાન સ્વભાવ છે. હવે એને કોઈ મર્યાદા, કોઈ પણ જગતની કોઈ મર્યાદા એને નડતી નથી. 14 રાજલોકની અંદર 3 કાળની વસ્તુની સ્થિતિને જેના જ્ઞાનમાં પ્રકાશમાન થાય છે, આવું એ પ્રકાશક પણ આત્માનું છે. એ માત્ર દ્રવ્ય પ્રકાશક નહીં પણ ભાવ પ્રકાશક, અને એ ભાવો પણ વર્તમાન ભાવો નહીં, વિદ્યમાન ભાવો નહીં, પણ ભૂતકાળના ભાવો શું હતા અને ભવિષ્યના ભાવો શું થશે. ભાવ એટલે પર્યાય અવસ્થા, એ શું થશે એવું જ્ઞાન સર્વજ્ઞને વિશે છે. 14 રાજલોકના તમામ પદાર્થોની, તમામ પર્યાયનું, ત્રણેય કાળોનું જ્ઞાન જેને વિશે સહજપણે વર્તે છે, એવો ગુણ જેનો છે એ આત્મા છે. એ આત્મા છે કે છે ચૈતન્ય સત્તા. આ ચૈતન્ય સત્તા કેટલી છે તો અત્યારે આપણી ભલે ઓછી હશે, નિગોદના જીવમાં પણ ચૈતન્ય સત્તા તો છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, અનંત જીવો છે એક દેહની અંદર, છતાં પણ એ રહેલા જીવની અંદર કદાચ આવું બધું ઇન્દ્રિયપણું નહીં બધું હશે, નહીં હશે, કેટલું હશે કેટલું નહીં, બધું સૂક્ષ્મતાનો વિષય છે, પણ જ્ઞાન તો છે છે ને. જીવની કોઈ પણ અવસ્થાની અંદર એનો વિકાસ કદાચ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનો છે, પણ જ્યાં એને જ્ઞાનની વાત છે એ તો હર અવસ્થાની અંદર એની ચૈતન્ય સત્તાનો ગુણ તો એને વિશે પ્રમાણરૂપે છે છે અને છે. ખુલ્લો છે કે આવૃત છે એ પછીનો વિષય છે. પણ જ્ઞાનીઓ કહે છે કે અસંખ્ય પ્રદેશી જીવોની અંદર, અસંખ્ય પ્રદેશી જીવોમાં એના નાભિ કેન્દ્રની પાસે રહેલા 8 પ્રદેશો એ તો સદાય શુદ્ધ શુદ્ધ અને પરિશુદ્ધ છે. આ એની મૂડી છે. એના આધાર ઉપર હર કોઈ પર્યાયની અંદર એ પૂર્ણતાનો લક્ષ કરી શકે છે. તાકાત છે એની, શક્તિ છે એની, સામર્થ્ય છે એનું, જે એની પોટેન્શિયલ છે, અંતર્ભૂત શક્તિ, એ શક્તિનો અંશે જાગૃત છે. અગ્નિ ઓલવાઈ ગયો હોય તો એમાંથી બીજો અગ્નિ પ્રગટે નહીં, પણ થોડો તિખારો રહી ગયો હોય તો એનો લાભ લઈને ફરીથી દાવાનળ સળગાવી શકાય છે. એટલે જે ઓલા અગ્નિ પહેલાં ઢાંકી રાખતા અને પછી ચૂલો સંધ્રુકો કહેતા, હવે અત્યારે ચૂલાની એ ખબર નથી તો સંધ્રુકવાની તો ક્યાં વાત કરવી, બોલાય જ નહીં. ઓલા પૂછે છે શું પૂછો, શું કયો છો તમે? તો ઢેખારામાં રાખેલું હોય, માટલામાં પડ્યું હોય અથવા ચૂલાની અંદર હોય, અગ્નિ જરા છાણું આડું કરી અને પાછું કાઢે, સતત પ્રજ્વલિત. યોગીઓ બધા હોય, જોગીઓ બધા ધૂણા દખાવે, એનો ધૂણો કોઈ દી અસ્ત થાય નહીં. અનેક પ્રકારની પારમાર્થિક આવી કલ્પનાઓ સાથે, સાધન સાથે જીવ સાધના કરે કે આવું ચૈતન્ય ક્યારેય અનદ્રશ્ય થતું નથી. ચૈતન્ય સત્તાનો ગુણ સદા સદૈવ જાગૃત છે, જ્ઞાન ગુણ છે. એ ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ, હવે આ ગુણ પ્રત્યક્ષ કે પરોક્ષ, આ જે જાણવાનો ગુણ છે, સ્વ પર પ્રકાશકપણું છે, જે દીવામાં છે એ તારામાં છે. દીવો છે અને આપણે નથી, તો કોટી કોટી સૂર્ય સમાન પ્રકાશિત એવું કોઈ તત્વ હોય જગતની અંદર, આખા લોકને અજવાળે, પણ જોનારનો હોય શું જુએ? આવો પ્રત્યક્ષ ગુણ છે, એ ગુણ ક્યાંય બીજે નથી, કોઈમાં નથી, કોઈ દેવાનું નથી, આત્મા કોઈ આપે નહીં, આત્મા દર્શિત કરે. કેટલી અદ્ભુત વાત છે. એ કે છે ચૈતન્ય સત્તાના ગુણને અહીંયા પ્રત્યક્ષ શબ્દ મૂક્યો, આ પ્રત્યક્ષ શબ્દ જો સમજાય તો ચૈતન્ય સત્તાનો ગુણ આખા જગતને જાણવાની તારી તાકાત તો તારા વિશે પ્રત્યક્ષ પડી છે, અને એ સ્વપર પ્રકાશક છે. તું એનો ઉપયોગ અત્યારે પર પ્રકાશકમાં જ કર્યા કરે છે, સ્વમાં કરતો તને પોતાને જણાય એમ છે. કેમ કે આ ક્યાં પરોક્ષ હતો? પરોક્ષ હોય તો ન દેખાય, પ્રત્યક્ષ છે. અને બીજા પદાર્થ કરતા પણ આ સૌથી વધારે સમીપ છે. આત્મા એક તસુ પણ અસમીપ નથી, એમ શબ્દ પ્રયોગ ભાઈ કરો કૃપાળ દેવે. તો જગતમાં સૌથી પ્રત્યક્ષ શબ્દ પ્રયોગ વચનામૃતને એમ આવે છે કે આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે. આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે. દીવાથી વસ્તુ દીવો થાય તે દેખાય, પણ લાઇટ જાય તો કંઈક ઉભાર્યો નાના છોકરાને કે તમે બધા બેસી રહેજો, પોતાની મેળે બેટરી ગોતી આવે, બાકડ ગોતી આવે, ફાનસ ગોતી આવે, બધું કરે, ત્યારે કયો દીવો કામ કરતો? આ પ્રત્યક્ષ ગુણ સ્વપર પ્રકાશક બાકસ ક્યાં છે? અંધારામાં ક્યાંય એનું રૂપી સ્વરૂપ દેખાતું નથી. દીવો ક્યાં પડ્યો છે? બેટરી ક્યાં પડી છે? મને ખબર છે. આ જાણપણું, આ પ્રકાર, આ ગુણ કોનો ને ક્યાં છે? પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે? બાકસ પરોક્ષ છે, કોળિયું પરોક્ષ છે, ફાનસ પરોક્ષ છે, પણ તું એનો જાણનારો? પછી દીવો થયા પછી બધું જ દેખાય છે. તો દીવાનો પ્રત્યક્ષ ગુણ તને ખબર પડી કે લાઇટ કરી તો કેવું, ઓહો લાઇટ આવી ગઈ, હવે બધું દેખાય છે. પણ તનું તું તારા જ્ઞાનથી આ બધું દેખાય છે, આ લાઇટની સ્વીચ છે. આ તને પેલા ક્યારે લક્ષમાં આવતું? આપ આપસે ભૂલ ગયા ઇનસે ક્યા અંધેર. આ અંધારું થાય તો કે લાઇટ ગઈ, આ કઈ ખબર પડે છે સરકારને? અરે પણ તારા જીવનમાં અંધારું થઈ ગયું, તને ખબર નથી. ભાટકસ અનાદિકાળથી અંધકારની અંદર જ્યાં ને ત્યાં રખડસ, એક ગતિમાંથી બીજી ગતિમાં, એક દેહમાંથી બીજા દેહમાં જન્મ મરણ, આ શું ભાટકા કરસ? હું ભૂલ્યો પછી આથડ્યો, આથડ્યો એટલે જ્યાં જી તો કઈ દેખાય નહીં, એને યાર ભટકાય જેની તી ને યારે, એને અથડામણ કહેવાય. આથડ્યો, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો, કઈ ઠેકાણું જ નથી, ક્યાં જવું, ક્યાંય પહોંચી શકતો જ નથી, અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. એટલે ઓલા રત્નાકર સુરેશ્વરજી મહારાજ કહે છે, દીવો લઈને કુવે પડ્યો, ધિકાર છે મુજને હવે. સાહેબ, જગતના જીવો તો અંધકારને કારણે કદાચ કોઈ પશુ પક્ષી આ બધા હોય સામાન્ય, એ બધા અંધારાને કારણે કદાચ દેખાય નહીં અને કુવામાં પડી જાય, પણ મારી દશા તો જુઓ, દીવો લઈને કુવે પડું છું. ચૈતન્ય સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ આ બરોબર બેસે, પ્રત્યક્ષ ગુણ. આત્મા મારાથી દૂર ક્યાંય નથી, સ્ફુરાયમાન થવો જોઈએ એવો પ્રત્યક્ષ ગુણ હું જરાય એની સ્ફુરણા કરું તો તરત જ હાજર થાય. જરા વિચાર કરું તો મને મદદમાં પેલા બહારના પદાર્થો આવે કે પોતાનો આત્માનો ચૈતન્ય ગુણ આત્મા મદદમાં આવે? આપણે ચાલ્યા જતા હોય ને ક્યાં શું છે શું નહીં, જરાક ખબર પડે કે હારું શું પગમાં કાંકરો હોય કે આ થયું શું થયું, તો પેલું ત્યારે કઈ સૌથી પહેલું મદદમાં કોણ આવે? પોતાનો ચૈતન્ય ગુણ. જરા ચૈતન્યનો ઉપયોગ થોડોક તીવ્ર કરે, જરાક કરે એટલે ખબર પડે કે ના આ નથી, આ છે, આ પોઈચા, આ નહીં, આ ઉમરો આવ્યો, આ પગથિયું આવ્યું, આ તે બધું દેખાતું નથી, કઈ દીવો નથી. કયો ગુણ કામ કર્યું? પ્રકાશકપણું કોણે આપ્યું? ચૈતન્ય. આવો પ્રત્યક્ષ ગુણ જો જરાય સ્ફુરાયમાન કરે, થોડોક અંદર જાય, થોડોક એને એની અંદર જેને કહે છે કે ઇંગ્લિશમાં કહે છે કમિશન કરું શું કહે છે, તો તરત તને જણાય આવે એમ છે. સેજ એને થોડું સ્ફુરાયમાન કર, તો આ સ્વપર પ્રકાશક એવો ચૈતન્ય સત્તા આપણા વિશે રહેલી છે, અને પણ એના કારણે જ આપણે આ સંસારની અંદર આ બધું ચારે બાજુ કેટલાય આપણા કામો આપણી ચૈતન્ય સત્તાના કારણે જ થાય છે. અને આ ચૈતન્ય સત્તા એટલે આત્મા જેનો ગુણ જેનો છે એવો આત્મા એ નથી ત્યારે કંઈ નથી થતું એમ તો વિચાર કરીએ કે એ આત્માએ આ શરીર સાથેનો સંબંધ છોડી દીધો એટલે ઘટની સાથેનો સંબંધ છોડી દીધો. તો ઘટ શું કહેવાય? મળદું કહેવાય. આ ઘટ મળદું કહેવાય. સબ પતી ગયું. આવી પ્રત્યક્ષ ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તા છે, પોતે પોતાને પ્રકાશિત કરે અને જગતના પદાર્થોને પણ પ્રકાશિત કરે. જેમ જેમ આત્માની શુદ્ધિ થતી જાય તેમ તેમ એની મર્યાદા વધતી જાય. જેમ આત્માની નિર્મળતા વધે, જ્ઞાનાવરણી આવરણ ઘટે, તો અત્યારે એક આંખથી જેટલું દેખાય એટલું દેખે, પણ પછી અવધિજ્ઞાન થાય, રૂપી પદાર્થોને અમુક મર્યાદા સુધી જુએ, એને કંઈ ન નડે. અહીંયા બેઠા બેઠા અમેરિકામાં શું ચાલે છે એ યથાતથ્ય કહે, જેમ આંખથી જોતો હોય એમ કહે. કારણ કે કોઈ હવે મર્યાદા એને નડતી નથી. એવી મર્યાદા તોડતો તોડતો કાળ મર્યાદાને તોડે. જાતિસ્મરણ જ્ઞાનની અંદર પણ અનુભવગમ્ય જ્ઞાન થાય. અમે વીર પ્રભુની સાથે આવી રીતે વિચારતા હતા. આખો અનુભવ બોલે, જાતિસ્મરણ જ્ઞાન એ અનુભવપૂત જ્ઞાન, અનુભવજન્ય જ્ઞાન. એ અનુભવ એવો તાદૃશ્ય થાય કે ભૂતકાળની પર્યાય જાણી વર્તમાનમાં જીવાતી હોય એટલું પ્રત્યક્ષપણું પ્રગટે છે એમાંથી. આ પ્રત્યક્ષપણાનો ગુણ છે. જેમ જ્ઞાનની નિર્મળતા થતી જાય તેમ તેમ આ શક્તિ વધતી 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 પછી મન પર્યવય જ્ઞાનની અંદર, સામાન્ય અંદર હજુ એ વિચાર કરે, એના પોતાના ચિંતનને કોઈ આકાર આપે સ્વરૂપનો, તો એ પણ પકડાય કે અત્યારે શું વિચાર કરી રહ્યો છે, એના મનમાં કયા પ્રકારના વિચારો ચાલે છે એ પણ પકડી શકાય. અને મન પરિવય જ્ઞાન પછી એનું કેવળ જ્ઞાન, નિરાવરણ જ્ઞાન, જ્ઞાનના બધા આવરણો હટી જાય તો લોકાલોકનું જ્ઞાન, ત્રણ કાળનું જ્ઞાન, સર્વ પદાર્થનું જ્ઞાન, એની સર્વ પર્યાયનું જ્ઞાન યુગપત ભાષે. એને કોઈ ઉપયોગ મૂકવાની આવશ્યકતા નથી, કેમ કે જ્ઞાન સ્વયં એનો સ્વભાવ છે, પછી એનો શું ઉપયોગ મૂકે. કેટલી જબરજસ્ત વાત મૂકી આ એક જ ગુણ. પેલો આત્માનું હોવાનું પ્રમાણ સ્વ પર પ્રકાશક ચૈતન્ય સત્તા નો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. આ આત્મા હોવાનું પ્રમાણ છે. તો હું શરીર નથી, શરીરમાં આ ગુણ નથી, શરીરમાં આ ગુણ નથી. જો આત્મા નથી તો સ્વ પર પ્રકાશક શરીર કેટલું કરે, કેટલું કરે? જરાય ન કરે, તાકાત જ નથી. પણ આંખ તો શરીરનો ભાગ છે, એ તો એમને નથી. ડોક્ટરે તો કીધું કે આની આંખ કાઢી લો તો બીજો દેખશે. બીજો ભલે દેખે પણ આ નહીં દેખે. ગજબ છે સાહેબ તમારી બધી વાતો. આની આંખ કાઢી લઈએ અને હું આપું તો તું એક મરી જા તો બે જણા દેખે, એક મરી જા તો બે જણા દેખે. અરે બે દેખે કે ન દેખે પણ આને તો દેખતો કરો સાહેબ. એ મરી ગયો હોય ત્યારે આંખના ડોક્ટરને બોલાવાના કે સાહેબ આને તો દેખતો કરો, મારે બે ને નથી કરવા. તો કે આ નહીં કરે, આ નહીં કરે. આંખ એની પાસે જ છે પણ એની અંદર ઓલું સ્વ પર પ્રકાશક ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ આના વિશે નથી. અને બીજામાં છે તો આની આંખ એને કામ આવશે, આની આંખ એને કામ આવશે. કારણ કે આ જળ પદાર્થ છે, આ તો સાધન છે. જેમ આપણે ચશ્મા ભૂલી ગયા તો બીજાના ચશ્મા ફિટ થાય તો આપણને કામ આવે. આપણે એ ચશ્મા થોડીક વાર લઈને વાંચીએ કે ન વાંચી શકીએ? વાંચી શકીએ. જળ છે, ચશ્મા નથી વાંચતા. ઓલો પહેરનારો છે ને એની અંદર પેલો સ્વપર પ્રકાશકનો ગુણ હોવાને કારણે, પ્રત્યક્ષ ગુણ હોવાને કારણે કોકના ચશ્માથી એનું કામ હાલે છે. ચશ્માથી નથી વંચાતું એને. તો ન ભણો એને ચશ્મા ચડાવે ને કંઈક શાસ્ત્ર વાંચને. પણ મને એ કેમ ન વંચાય? નેતાના પણ ચશ્મા મારા જ છે, અને એવા સરસ કાઢી દીધી ડોક્ટરે, ગમે તેવા ઝીણા અક્ષર હોય તોય વંચાય, આ ઝીણાની ક્યાં માંડા, તારા જેવડા અક્ષર હોય તોય ન વંચાય. કારણ કે વાંચનાર કોણ છે? સ્વપર પ્રકાશક ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એ વાંચનાર છે. એ કોણ છે? તો કે શરીર નથી, શરીરની ઇન્દ્રિયો નથી, એનો પ્રાણ તત્વ નથી, એ અભ્યંતર ઇન્દ્રિય મન પણ નથી. ભાઈ, એ તો આત્મા છે. આ આત્મા તારી તાકાત કેટલી એની? તો કે સર્વ જીવ છે. તું કેવડી છું? તું પણ કેવડી? અરે પણ હું તો ભણ્યો જ નથી. અરે તારા ભણતરને કેવડીપણા સાથે કોઈ સંબંધ નથી. અદ્ભુત વાત. આત્મા છે જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે તેવો આત્મા હોવાનું પ્રમાણ છે. આ પહેલા પદની સ્થાપના થઈ વિશેષ અવતરે.